તારીખ 4/4/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 30.
ભાવનું કારણ થતું હોવાથી એ પવિત્ર અને મંગળતાનું સાધન છે. નમો તે જેથી થયા એ જીવો મહાન થયા એવા અરંત આદિ પાંચે પરમેષ્ટિઓને હું નમસ્કાર કરું છું. એવું પહેલા પદનો અર્થ છે. હવે ગ્રંથકાર પોતે એમ કહે છે કે આવું મંગળી કરીને હું આ ગ્રંથ કરવાનું શુભ કાર્ય મેં પ્રારંભ કર્યો છે અને મારી ભાવના છે કે આ મારા ગ્રંથથી બધા સમાજને, સર્વ સમાજને પોતાના આત્મપદનું રાજ મળે એટલે આત્મપદનો અનુભવ થાય. સર્વ જીવો, બધા જીવો, સમાજના બધા જીવોને પોતાના શુદ્ધાત્માનો અનુભવ થાય એ પ્રકારે પોતે ભાવના પણ ભાવી છે. એ ભાવના પણ કુડમલજી સાહેબની મંગળિક ભાવના છે. આજે ભગવાન મહાવીર સ્વામી જે અંતિમ તીર્થાદિનાથ છે એમનો મંગળ જન્મ કલ્યાણક દિવસ છે. 25 અને 19 વર્ષ પહેલા તેઓ શ્રી નો જન્મ કુંડલપુર નગરમાં થયેલો, બિહારની અંદર. એમનો જન્મ થતા ઇન્દ્રએ આવીને જન્મોત્સવ ઉજવેલો અને બહુમાનથી એમની પૂજા ભક્તિ કરવામાં આવેલી, એટલે આજે મુખ્યપણે બહુમાનથી એમની પૂજા કરવાની પણ વિધિ છે. સાથે સાથે આ માંગળિક દિવસમાં બીજું ગુરુદેવ શ્રીનો પરિવર્તન દિવસ છે. પૂર્વ કર્મના યોગે ગુરુદેવ શ્રીનો જન્મ સ્થાનકવાસી સંપ્રદાયના કુળમાં થયો, પરંતુ જ્યારે એમને જ્ઞાન થયું કે આ સંપ્રદાય છે એ સનાતન જૈન સંપ્રદાય નથી, નામ જૈન સંપ્રદાય છે પણ સનાતન જૈન સંપ્રદાય નથી, મૂળ સંપ્રદાય તો એ દિગંબર પરંપરાનો, મૂળ પરંપરાનો ચાલ્યો આવે છે એ સંપ્રદાય તીર્થંકર દેવનો સંપ્રદાય છે, અને તેથી આ સંપ્રદાયમાં જે કાંઈ વિકૃતિઓ છે એ વિકૃતિઓને અનુસરવા લાયક નહીં હોવાથી પોતે જાહેરમાં પરિવર્તન કર્યો. આત્માના પરિણામનું પરિવર્તન તો ઘણા વખત પહેલા થઈ ગયેલું, લગભગ 13 વર્ષ પહેલા થઈ ગયેલું, અને અંદરથી તો એ સંપ્રદાયનો આગ્રહ બિલકુલ એ પહેલા જ છૂટી ગયેલો, પછી સમ્યક દર્શન થાય. પરંતુ દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જોઈને તેમણે 1991ના ચૈત્ર 30ને દિવસે સુવર્ણપુર સોનગઢ મધ્ય મોહપત્તીનો ત્યાગ કરીને જાહેર પરિવર્તન કર્યું. એ પરિવર્તન કરવામાં એમનો હેતુ હતો કે સાચા ધર્મને જગતના જીવો ઓળખે, સમજે, અનુસરે, અને પોતાના વિશે પણ જે ખોટી ભ્રાંતિ હોય તો છૂટી જાય, કેમ કે એ વખતે સ્થાનકવાસીના સાધુ તરીકે વિચરતા હતા. સાધુ પદ તો 6ઠા 7મા ગુણ સ્થાનનું દ્રવ્ય ભાવ નિર્ગ્રંથ દશામાં હોય છે, એ દશા પોતાને સંપ્રાપ્ત નહીં હોવાથી તેમણે જાહેર કર્યું કે મુનિ દશામાં હું નથી, મુનિ દશા કોઈ અલૌકિક છે અને એ દશાની ભાવના હું ભાવું છું. એ પ્રકારે 30નો દિવસ એક એમના જાહેર પરિવર્તનનો દિવસ છે, બીજી બાજુ એ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિવસ છે. સામાન્ય માણસના જન્મને જન્મ કલ્યાણક દિવસ નથી કહેવાતો, પણ જે મહાપુરુષોના જન્મથી બીજા અનેક જીવોનું પણ કલ્યાણ થવાનું નિમિત્ત બને છે, તેથી એમના દિવસને કલ્યાણ કરનારો, કલ્યાણક એટલે કલ્યાણ કરનારો એવો દિવસ ગણવામાં આવે છે. અને એ રીતે તીર્થંકર દેવના બધા જ જન્મ કલ્યાણક દિવસ ગણવામાં આવે છે. 24 તીર્થંકરોના જન્મ કલ્યાણક ગણવામાં આવે છે. અને જે જે મહાપુરુષો સમાજને ઉપદેશ આપીને મોક્ષ માર્ગે બીજા જીવોને ચડાવે છે, એમના દિવસોને, જન્મ દિવસોને પણ જન્મ કલ્યાણક દિવસ કહેવામાં આવે છે ગૌણપણે. એ રીતે આજનો દિવસ એક મહાન દિવસ છે. અને એમના જન્મ પછી અત્યારે જે શાસન પ્રવર્તે છે ને, આપણને કાંઈ પણ સન્માર્ગ વિશેનો બોધ અત્યારે પણ મળે છે, એમનું મૂળ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશમાં રહેલું છે, એમના જન્મમાં રહેલું છે, એમની હયાતીમાં રહેલું છે. એટલે આજે એ દિવસનું સ્મરણ કરીને એમના પ્રતિ ભક્તિ પૂજા આદિ કરવામાં આવે છે. આજના દિવસ વિશે સંક્ષિપ્તમાં એટલી વાત છે. ચાલતો અધિકાર છે મોક્ષ માર્ગ પ્રકાશક, બીજો અધિકાર છે સંસાર અવસ્થા નિરૂપણ. સંસારનું મૂળ મિથ્યાત્માને કસાય છે. મિથ્યાત્માને કસાય થી સંસાર પ્રવર્તે છે, અથવા જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, એનું વર્ણન ચાલે છે. પાનું 44 છે, એમાં વચ્ચેનો પેરેગ્રાફ છે, એ છેલ્લો ચાલતો હતો કે વળી ક્રોધાદિ ચાર કષાયમાંથી એક કાળમાં કોઈ એક જ કષાયનો ઉદય હોય છે. ક્રોધ, માન, માયા, લોભ, ચાર માંથી એક કષાયનો ઉદય હોય છે. એના ચાર પ્રકાર લીધા છે, અનંતાનુમંદી, અપ્રત્યાખ્યાનવર્ણી, પ્રત્યાખ્યાનવર્ણી અને સંજલી. ગુણસ્થાન અનુસાર પહેલા ગુણસ્થાનમાં અનંતાનુબંધી હોય છે, ચોથા ગુણસ્થાનથી બાકી અનંતાનુબંધીનો નાશ થવાથી અપ્રત્યાખ્યાનવર્ણી, પ્રત્યાખ્યાનવર્ણી અને સંજલન ત્રણ કષાય રહે છે. પાંચમા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાનવર્ણીનો નાશ થવાથી પ્રત્યાખ્યાનવર્ણી અને સંજલન કષાય રહે છે. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં એકલો સંજલન કષાય રહે છે, અને તે દસમા ગુણસ્થાન પર્યંત રહે છે. આ રીતે એ કષાયનો સદભાવ ગુણસ્થાન અનુસાર જાણવા યોગ્ય છે. આ કષાયો ક્રોધ, માન, માયા, લોભ જીવને, બધા સંસારી જીવને થતા હોવાથી એ પોતાના પરિણામથી, પોતાના પરિણામના અનુભવથી સમજી લેવા જેવા છે. વ્યાખ્યા તો કરી છે શાસ્ત્રમાં, પણ એ કષાય પોતાને પણ પ્રવર્તે છે ક્રમે કરીને, ત્યારે એનો અનુભવ કેવો થાય છે એ અનુભવનું અહીંયા સંક્ષેપ વર્ણન પણ કર્યું છે. પણ વર્ણનથી સમજવાને બદલે પોતાના અનુભવથી સમજવાની પદ્ધતિ રાખવી, એને અનુભવ પદ્ધતિની સમજણ કહેવામાં આવે છે. જે વાત અનુભવથી સમજાઈ હોય છે એ વાત ભૂલાતી નથી, અને માત્ર યાદ રાખીને, સમજીને યાદ રાખેલી હોય છે એ સ્મરણ થયેલું વિસ્મરણને કાળે કરીને પ્રાપ્ત થાય છે, એટલે એનો વિશેષ કોઈ લાભ મળતો નથી વિસ્મરણ થઈ જવાથી. એ કષાયોમાં પણ એકબીજામાં પરસ્પર કાર્યકારણ પણ વર્તે છે, એટલે કે કોઈ વેળા ક્રોધથી માન થાય છે તો કોઈ વેળા માનથી ક્રોધ થઈ જાય છે. ક્રોધને કારણે માન થાય તો કોઈ વખત માનને કારણે પણ ક્રોધ આવી જાય છે, તેથી એ પણ અનુભવ ગોચર છે. તેથી પરસ્પર એ કષાયોમાં કોઈ વેળા ભિન્નતા ભાસે છે તો કોઈ વેળા ભિન્નતા ભાસતી નથી, બે સરખા લાગે, અથવા કોઈ વેળા જુદા જુદા છે એવું પણ સમજાય છે, એ પ્રમાણે કષાય રૂપ પરિણમન થાય છે. વળી એ ચાર કષાયની વાત કરી, હવે નો કષાયની વાત કરે છે, પેરેગ્રાફ છે ત્યાંથી. નો કષાય એટલે અલ્પ કષાય, નો શબ્દ અલ્પતાનો વાચક છે, અલ્પતા વાચક છે. વળી ચારિત્ર મોહના ઉદયથી નો કષાય થાય છે, એ ચારિત્ર મોહની પ્રકૃતિ છે. નો કષાયની બધી પ્રકૃતિ ચારિત્ર મોહમાં જાય છે. એમાં હાસ્ય, હાસ્યના ઉદયથી કોઈ ઠેકાણે ઈષ્ટ પણ માની પ્રફુલ્લિત થાય છે અને હર્ષ માને છે. શું? હાસ્યના ઉદયથી સારું સારું માનીને માન્યતાપૂર્વક લેતા જાય છે. શું? સારું માનીને પોતાને ચિત્તની પ્રસન્નતા થાય છે અથવા હરખ થાય છે, એ બધાનો અનુભવ ગોચર છે. રતિના ઉદયથી કોઈને ઈષ્ટ માની બધા એમાં માની માનીને લે છે, માન્યતાપૂર્વક. રતિના ઉદયથી કોઈને ઈષ્ટ માની તેનાથી પ્રીતિ કરે છે અથવા ત્યાં આસક્ત થાય છે. હા, એ કષાય છે. તો હાસ્ય શું છે? ધર્મ છે કઈ? હાસ્ય છે, કષાય છે એટલું નહીં, પણ એ પ્રકૃતિ પણ પાપની છે, પુણ્યની નથી. એટલા માટે સ્વાધ્યાય આદિમાં હાસ્ય ન થાય, હાસ્યમાં ન પરિણમી જવાય એની સાવધાની રાખવા યોગ્ય છે, એમ છે. વિશેષ કરીને બને છે એ શાસ્ત્ર સ્વાધ્યાયને અનુકૂળ નથી, એ વિરુદ્ધ છે. શાસ્ત્ર સ્વાધ્યાયથી એ વિરુદ્ધ છે. એમાં કષાય અલ્પ છે, એ ઓલો ઓલો મુખ્ય ગણાય છે, આ ગૌણ ગણાય છે. મુખ્ય ગૌણ છે કષાય, પણ ઓલો મુખ્ય કષાય ગણાય છે, આ એના પેટા ભેદમાં આવે છે. હા, ઓલો આમ પ્રકૃતિની દ્રષ્ટિએ ચાર પ્રકૃતિ મુખ્ય છે, પછી એના પેટામાં આ બધા આવે છે. શું? અને એની અલ્પતા છે, એની પાસે એની અલ્પતા છે. રસનું તો કઈ ધાર્યું ન ઉતરે, નો કષાયમાં કોઈ વાર રસ તીવ્ર પણ હોય છે, પણ ઓલી મુખ્ય પ્રકૃતિ છે, આ એની પેટા પ્રકૃતિ છે. અરતિના ઉદયથી કોઈને અનિષ્ટ માની અપ્રીતિ કરે છે અને ત્યાં જીવને ઉદ્વેગ થાય છે. શોકના ઉદયથી કોઈમાં અનિષ્ટપણું માની દિલગીર થાય છે અને ખેદ માને છે. ભયના ઉદયથી કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છે અને તેનો સંયોગ ઈચ્છતો નથી. ભય જેનાથી થાય એનો સંયોગ જીવ ઈચ્છતો નથી. માની માનીને લીએ છે, માન્યતાપૂર્વક આ બધી કષાયને અત્યારે લીધા છે એમણે. હા, એ દર્શનમાં છે, પણ આ બધા માન્યતાપૂર્વક ના કષાય લેવા, સંસારનું કારણ લેવું છે ને. એટલે ચારિત્ર મોહ છે એ ત્યારે મિથ્યા દ્રષ્ટિ જીવને એકલો ચારિત્ર મોહ નથી, દર્શન મોહ પૂર્વક નો ચારિત્ર મોહ છે એમ કેવું છે. મિત્ર કોઈ એમ કે ભાઈ હવે ફલાણો થઈ ગયો, મેં હિસાબ હોય તો એ તો ચારિત્ર નો દોષ છે ને. તો કે ઉભો રે, તું ઈષ્ટ ને એનું ઠીક પણ માનીને, હું ઈષ્ટ પણ માનીને હરસ્તે કરેલો છે. એટલે માન્યતાનો દોષ સાથે ને સાથે છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી ચારિત્ર મોહનો દોષ પણ દર્શન મોહ દોષના દોષ સહિત હોય છે, એમ કહેવાનો આયા અભિપ્રાય છે. હા, ચારિત્ર મોહનો દોષ દર્શન મોહ સહિત છે એટલે નાનો ન ગણવો જોઈએ, એને નાનો ગણવો જોઈએ, અને કેમ કે એનો જે ટેકેદાર છે એ દર્શન મોહ છે,
એ બળવાન છે.
શું?
આ ભલે નાનો દેખાય, હાસ્ય નો કસાય ભલે નાનો દેખાય, પણ એનો બળવાન ટેકેદાર તો દર્શનમો છે. એ દર્શનમો નો આધાર લઈને સાથે સાથે ચાલે છે, એટલે એનું બળ ઓછું ગણવું જોઈએ
નહીં.
હા, હોય શકે છે. મોક્ષ માર્ગી જીવોને સમ્યક દ્રષ્ટિને, પંચમ ગુણ સ્થાન વર્તીને, છઠ્ઠા સાતમા ગુણ સ્થાન વર્તીને જે કાંઈ રાગના પરિણામ છે એ ચારિત્ર મોહના પરિણામ છે, પણ દર્શન મોહ વિનાના છે, એટલે એમાં બળ નથી અને એ અનંત સંસારનું કારણ થતા પણ નથી. એટલે એ ચારિત્ર મોહને મુખ્ય, એની મુખ્યતા ગણવામાં આવતી નથી. એટલે તો સમ્યક દ્રષ્ટિને, બીજા સંસારી જેવા પ્રવૃત્તિને પરિણામ હોવા છતાં પણ એની મુખ્યતા ગણવામાં આવતી નથી, કેમ કે એકલો ચારિત્ર મોહ છે, ત્યાં દર્શન મોહ નો અભાવ છે, એટલે એમાં કઈ બળ નથી. એ પાંગળા છે, અને એના માટે ઉપમા આપી છે કે જેમ કોઈ મનુષ્યની કમર તૂટી જાય, કેડ ભાંગી જાય, કોઈ એવું એક્સિડન્ટ થાય કે કમર ભાંગી ગઈ હોય, તો એ કોઈ પણ શારીરિક શક્તિનું કાંઈ પણ કાર્ય ન કરી શકે. હાથ આજો હોય પણ 1 કિલો ને 2 કિલો વજન ઉપાડવું હોય તો એને ન ઉપાડી શકે, કેમ કે કમર ભાંગી ગઈ છે એની. શું? કોઈને ધક્કો મારવો હોય હાથથી તો ન મારી શકે, કેમ કે એની કમર ભાંગી ગઈ છે. તાજું ચાલવું હોય તો ન ચાલી શકે, કેમ કે કમર તૂટી ગઈ છે. વધારે વાર ઊભું રહેવું હોય તો ઊભું ન રહી શકે, કેમ કે કમર તૂટી ગઈ છે. જાજી વાર બેસવું હોય તો બેસી ન શકે, કમર તૂટી ગઈ છે. આખી શરીરની શક્તિનો આધાર જેમ કમર ઉપર છે, એમ આ દર્શન મૂળ છે એ કષાય શક્તિ છે. દર્શન મૂળમાં કષાયની શક્તિ છે, એ કષાયની શક્તિ તૂટી જવાથી પછી ચારિત્ર મૂળનો કષાય છે એકદમ નિર્મળ, નિર્બળ થઈ જાય છે તદ્દન. એટલે એમાં વિશેષ શક્તિ નથી હોતી, એટલે એનો અનુબંધ પણ વિશેષ રૂપે થતો નથી, એમ ગણવાનું છે. હા, કર્મ તો બંધાય, કોઈ પરિણામ અફળ નથી. ઠીક, કોઈ પરિણામ અફળ નથી, બધા પરિણામ સફળ છે. પછી સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, અલ્પ હોય કે ઘણો કસાય હોય, પણ કોઈ પરિણામ નિષ્ફળ નથી. બધા જ પરિણામ, એમાં કસાયના પરિણામ સંસાર અર્થે સફળ છે, અને મોક્ષ માર્ગના પરિણામ મોક્ષ અર્થે સફળ છે. એ અફળ ને સફળની ચોભંગી છે. કસાયના પરિણામ, મિથ્યાત્વ કસાયના પરિણામ મોક્ષ અર્થે નિષ્ફળ છે અને સંસાર અર્થે સફળ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ મોક્ષ માટે સફળ છે અને સંસાર અર્થે અફળ છે. એ ચારે ભંગ લઈ લેવા. શું? અસ્તિ નાસ્તિ. શું કહ્યું? ભયના ઉદયથી કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છે, તેનો સંયોગ ઈચ્છતો નથી. જુગુપ્સના ઉદયથી કોઈ પદાર્થને અનિષ્ટ માની, બધા એમાં માનવાનું લઈ લીધું છે, તેની ઘૃણા અને તિરસ્કાર કરે છે અને તેનો વિયોગ થાય એમ ઈચ્છે છે કે આ ન હોય તો સારું, આ ન હોય તો સારું, એમ હાસ્યાદી છો જાણવા. તથા મત્રણ નવ છે ને, એમાં ત્રણ વેદના છે. વેદના ઉદયથી જીવને કામ પરિણામ થાય છે, ત્યાં સ્ત્રી વેદના ઉદયથી પુરુષ સાથે રમવાની ઈચ્છા થાય છે, પુરુષ વેદના ઉદયથી સ્ત્રી સાથે રમવાની ઈચ્છા થાય છે, અને નપુંસક વેદના ઉદયથી એક સાથે બંનેની સાથે રમવાની ઈચ્છા થાય છે. એ પ્રમાણે એ નવ નો કષાય છે. 6 ને 3 9. ક્રોધ આદિ જેવા એ બળવાન નથી. શું કીધું, કેમ એને નો કીધું, નો કસાય કીધા, કે ક્રોધ જેવા એ બળવાન નથી. તેથી એને ઈષત કસાય અર્થાત નો કસાય કહેવામાં આવે છે. અહી નો શબ્દ ઈષત એટલે અલ્પતા વાચક જાણવો. એ નો કસાય નો ઉદય ક્રોધાદિકની સાથે યથાસંભવ હોય છે. ત્યાં જેવો જેવો પ્રસંગ હોય, ઉદય હોય, એ પ્રકારે જ્યાં જેટલું સંભવિત હોય, જેવી જેની લાયકાત હોય, યોગ્યતા હોય, એ પ્રકારમાં બધું હોય છે. એ પ્રમાણે ઉપર કહેલા દર્શન તથા ચારિત્ર મોહના ઉદયથી, એ પ્રમાણે ઉપર કહેલા દર્શન મોહના ઉદયથી તથા ચારિત્ર મોહના ઉદયથી, દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે અને ચારિત્ર મોહના ઉદયથી કસાય ભાવ થાય છે. અને કોઈ વાર બંનેને પણ કસાય કહેવામાં આવે છે, દર્શન મોહને પણ કસાય કહેવામાં, મિથ્યાત્વને પણ કસાય કહેવામાં આવે છે. અને એ જ સંસારના મૂળ કારણ છે. આ સંસારનું વર્ણન ચાલે છે ને, તો સંસારના મૂળ કારણ આ મિથ્યાત્વને ચારિત્ર મોહ, મોહ છે સંસારનું મૂળ કારણ છે. શું વળી વર્તમાન કાળે પણ જીવ એનાથી જ દુખી છે. શું એ કસાય થાય ત્યારે જીવ દુખી છે. પ્રસન્નતા થાય, હાસ્ય થાય, હસતો હોય ત્યારે પણ એ દુખી છે એમ કેવું છે. ઠીક, રાજી થયો હોય ત્યારે શું છે, સુખી થયો કે દુખી થયો? કે જ્ઞાની કે છે કે એ વખતે પણ એ દુખી થયો છે, સુખી થયો નથી. લોકો એમ માને કે ભાઈ અત્યારે બહુ રાજી પામા છે, સુખી છે, પરમાર્થે એમ વાત છે નહીં, વાસ્તવિકતા જુદી છે એમ કેવું છે. હસતા હસતા જે હાસ્યથી જે કરવું બંધાશે તે રડીશ ત્યારે છૂટવાના નથી, અથવા છૂટતી વખતે તને રડવું આવશે તો છૂટશે નહીં એમ કેવું છે. કેમ કે પાપની પ્રકૃતિ બંધાય છે ને માટે. વળી વર્તમાન કાળે પણ જીવ એનાથી જ દુખી છે તથા ભાવિ સંસારના કારણરૂપ તે કર્મબંધનનું મૂળ કારણ પણ એ જ છે. એનું જ બીજું નામ મોહ તથા રાગદ્વેષ છે. અને એનું બીજું નામ શું છે, સામાન્ય ભાષામાં એને રાગદ્વેષ અને મોહ કહેવામાં આવે છે. ત્યાં મિથ્યાત્મનું નામ મોહ છે, મુખ્યપણે મોહ છે, એ મિથ્યાત્મને લાગુ પડે છે. કારણ કે ત્યાં આત્મ સાવધાનતાનો અભાવ હોય છે. જુઓ, મિથ્યાત્મનું લક્ષણ બાંધ્યું, આ અનુભવ પ્રધાન લક્ષણ બાંધ્યું છે. શું મિથ્યાત્વ સમજવું હોય અને એ પોતાના પરિણામના અનુભવથી સમજવું હોય તો વિચારી લેવું કે આત્મ સાવધાની વર્તતી નથી. હું જ્ઞાન સ્વરૂપી કેવળ આત્મા છું. શું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, કેવળ અસંગ, પ્રત્યક્ષ શુદ્ધ ચૈતન્યમય, અનંત અને અવ્યાબાધ સુખ સ્વરૂપ અને પરમ પવિત્ર નિર્વિકલ્પ સ્વરૂપ આત્મા છું, એવી સાવધાની અંદરમાં વર્તતી નથી, એ મિથ્યાત્મના સદભાવને જાહેર કરે છે. શું જ્યારે જીવને આત્મ સાવધાની આવે ત્યારે મિથ્યાત્મનો અભાવ થાય. આત્માને છોડીને પરની સાવધાની આવે ત્યાં મિથ્યાત્મનો સદભાવ છે. આત્મ સાવધાનીનો અભાવ કહો, નાસ્તિથી અસ્તિથી કહો, તો પરની સાવધાની કહો, એ પરની સાવધાની મિથ્યાત્મમાં છૂટતી નથી અને સમ્યક થતાં પરની સાવધાની કે રહેતી નથી. કેમ કે એ સાવધાની આત્માને ગ્રહણ કરે છે, આત્માની સાવધાની અંદરમાં વર્તે છે, નિરંતર આત્માની સાવધાની સમ્યક દ્રષ્ટિને વર્તે છે. બનારસી દાસે તો લક્ષણ માંડ્યું છે. કે મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એ ભવિષ્યની ચિંતા કર્યા વગર રહી શકે નહીં, અને જ્ઞાની હોય એ કદી ભવિષ્યની ચિંતા કરતા. અને એનો પુરાવો છે કે કૃપાળુ દેવ ગ્રહસ્થમાં વેપારના સંજોગમાં વર્તતા વર્તતા લખે છે કે એક ઘડી પછી કે એક ક્ષણ પછીની અમે ચિંતા કરતા નથી. એક ક્ષણ પછી શું થશે એની અમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અમે અનંત અવ્યાબાધ સુખથી ભરેલા છીએ. અમારા અવ્યાબાધ સુખને કોઈ બાધા પહોંચાડી શકે એવું નથી, એટલે એમને ચિંતા જ નથી. અજ્ઞાની ને ચિંતા આવ્યા વિના રે નહી, કાલની ચિંતા કર્યા વગર રે જ નહીં ને, પછી એ કાલની નથી કરતો. એને જેટલું લંબાવાય એટલો અભિપ્રાય એનો ભવિષ્યકાળમાં લંબાવવાનો છે કે ભવિષ્યમાં કોઈ કાળે હું દુઃખી ન થઉં તો સારું. અરે કર્મ બાંધતી વખતે એમ એમ બાંધે કે મારા કર્મ હારા બંધાય તો સારું, કે હું દુઃખી તો ન થાઉ. એ અજ્ઞાનીપણાની નિશાની છે, મિથ્યા દ્રષ્ટિની એ નિશાની છે. એના પદ લખ્યા છે બનારસી દાસે નાટક સમય સારમાં, એના પદ લખ્યા છે અને એ લક્ષણ બાંધ્યું છે જ્ઞાની અજ્ઞાનીનું. કે જ્ઞાનીને ભવિષ્યની ચિંતા હોય નહીં, ભવિષ્યની ચિંતા હોય તો તે જ્ઞાની હોય નહીં, એમ ઓળખી લેવું એમ કે છે. આ તો ઓળખવા માટે કામમાં આવે એવી ચીજ છે. અને પોતાને માપવું હોય તો પોતાના પરિણામને પણ એ માપી શકે, એટલા માટેની વાત છે. શું હા, દવા લેતા દેખાય છે તો પણ એ દવાથી દવા લેવાના પરિણામ અને દવાથી ભિન્ન જ્ઞાનમય પોતાના આત્માની સાવધાનીમાં વર્તતા હોય છે એમ છે. એ સ્વરૂપની સાવધાની છોડીને દવા લેતા નથી. તો તમે એમ પણ કહી શકો કે જ્ઞાની ખાવા તો રોજ રોજ જમવા તો બેસે છે, ભાણું માંડે છે ને જમવા બેસે છે, પણ એ સ્વરૂપની સાવધાની રાખીને છે. લડાઈ કરે તો પણ સ્વરૂપની સાવધાની રાખીને છે, અને જેટલી કોઈ પ્રવૃત્તિ છે એ બધી સ્વરૂપની સાવધાની રાખીને જ છે. આમ છે. સ્વરૂપ છે આ. કરતા કરતા કેવી વાત કરી દે છે, સંસારની વાત કરતા કરતા સમ્યક દર્શન ની કેવી વાત કાઢી અંદર થી થોડરમલજીએ. શું કહે છે કે ત્યાં મિથ્યાત્મનું નામ મોહ છે, કારણ કે ત્યાં આત્મ સાવધાનતાનો અભાવ હોય છે, અને દેહાદી અને બીજા સંયોગો અનાત્મ પદાર્થની સાવધાનતાનો ત્યાં સદભાવ હોય છે. આ સીધી વાત છે. એ શરીરને સાચવશે, દેહને સરખી રીતે જાળવશે, એની સાવધાની એને છૂટશે નહીં. ચીકણા પરિણામ થાય બધા દેહના સંયોગના બધા ઉદયો આવે ત્યારે ચીકણા પરિણામ એને થયા વિના રહે નહીં. એ બધા એ સારું છે, એ દેવગુરુ શાસ્ત્ર ના પસાય છે જ નહીં એવું, એ દર્શન મોહ ના પસાય છે એ બધું. અને એ બધા સંસાર વધવાના પરિણામ છે. મિથ્યાત્મમાં અનંત સંસાર ઉભો છે, મિથ્યાત્મના ગર્ભમાં અનંત જન્મ મરણ ઉભા છે, નિગુદના ભવેમાં ઉભા છે. આમ છે. એટલે તો વાત લીધી હતી, પ્રથમ દિવસે વાત ચાલી, ચર્ચામાં ચાલી હતી. પ્રથમ દિવસે ચર્ચામાં ચાલી હતી ને, શ્રીમદજી ને કોઈ પૂછ્યું કે સાતમી નારકી પસંદ કરો કે મિથ્યાત્મની પસંદ કરો, તો કે સાતમી નારકીની તમતમ પ્રભા મને સમ્યક્ત્વ સહિત મંજૂર છે, પણ મને મિથ્યાત મોહની મંજૂર નથી. મિથ્યાત મોહની માં નવમી ગ્રીવેક તો કઈ મને મંજૂર નથી, સ્વર્ગ નો ભાવ મંજૂર નથી, પણ સમ્યક દર્શન સહિત ની કોઈ પણ સ્થિતિ મને મંજૂર છે. સમ્યક દર્શન જોઈએ, બાકી ગમે તે બારમા સ્થિતિ હોય પછી મારે લેવા દેવા નથી. જરાક દબાજો બધા, રવિવાર છે. વળી માયા લોભ એ બે કશાય તથા હાસ્ય રતિ અને ત્રણેય પ્રકારના વેદ પાંચ ને બે સાત એ બધાનું નામ રાગ છે. શું? ચાર કષાય અને નવ નો કષાય, તેર છે ને, એમાં સાત રાગમાં જાય છે. કારણ કે ત્યાં ઈષ્ટ બુદ્ધિ થઈને અનુરાગ પ્રવર્તે છે, માટે એ સાતમાં રાગ છે એમ ગણવું. તથા ક્રોધ માન એ બે કષાય અને અરતિ શોક ભય ને જુગુપ્સા, ચાર બીજા છ, એ બધાનું નામ દ્વેષ છે. કારણ કે ત્યાં અનિષ્ટ બુદ્ધિ થઈને દ્વેષ વર્તે છે. આ રીતે એ તેરમાં પણ સાત રાગના રાગની પ્રકૃતિ છે અને છ દ્વેષમાં જાય છે એમ. રાગ ને દ્વેષના બે ભાગ પાડી દીધા. સામાન્યપણે એ રાગ દ્વેષ અને મોહ એ બધાનું નામ મોહ કહેવામાં આવે છે. સંસારમાં તો બધા મિથ્યા દ્રષ્ટિ હોય છે, એટલે રાગી દ્વેષી ને પણ મોહી ગણવામાં આવે છે અને મોહ હોય એને પણ સહિત હોય છે, કેમ કે સર્વત્ર સાવધાની વર્તે છે. એ આમાં તો સંસાર સામાન્ય સંસારી જીવોની વાત લીધી છે. અહિયાં તો ટોડરમલજી એ સામાન્ય સંસારી જીવોની વાત લીધી છે. હવે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો જે રાગ છે એ મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે અને સમ્યક દ્રષ્ટિને પણ હોય છે. જો મિથ્યા દ્રષ્ટિને હોય છે તો એને સ્વરૂપની સાવધાની હોતી નથી. મિથ્યાત્વ સહિતનો દેવગુરુ શાસ્ત્ર તરફનો જે રાગ છે ઓગ સંજ્ઞાએ હોય છે, એનું સ્વરૂપ જાણતો નથી, તેથી એ રાગમાં જાય છે, એ રાગની પ્રકૃતિમાં જાય છે. એ સામાન્ય પણ એ રાગના પછી પેટાભેદ ઘણા છે, પણ એ મિથ્યાત્વ સહિતના રાગમાં જાય છે. અને સમ્યક દ્રષ્ટિને એ રાગ હોય તો ચારિત્ર મોહનો રાગ છે, એમાં સ્વરૂપની સાવધાની હોય છે, અને ચારિત્ર મોહનો દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષની ભક્તિનો રાગ હોય શકે છે. એ રાગમાં જાય છે, દ્વેષમાં નથી જતું, પણ જાય છે, રાગમાં જાય છે. અને એમાં એક પ્રશસ્ત દ્વેષની પ્રકૃતિ છે, એમાં પાછી એક પ્રશસ્ત દ્વેષની પ્રકૃતિ છે કે ધર્માત્મા ધર્મ ધર્માયતન એના ઉપર ક્યારે પણ આપત્તિ આવે ત્યારે એને બચાવવા માટે જે દ્વેષના પરિણામ થાય એને પ્રશસ્ત દ્વેષ કહેવામાં આવે છે. અને દ્વેષની પ્રકૃતિ હોવા છતાં તે પુણ્યની પ્રકૃતિ છે પણ પાપની પ્રકૃતિ નથી, એનાથી પુણ્યનો અનુબંધ થાય છે. હા, એ બધો શુભ રાગ છે, એ મિથ્યાત્વ સહિત પણ હોય ને મિથ્યાત્વ રહિત પણ હોય શકે છે. હા, સમ્યક દ્રષ્ટિ બધા જેટલા સમ્યક દ્રષ્ટિ હોય એ બધાને, એકલો ચારિત્ર મોહનો રાગ છે, મિથ્યા દ્રષ્ટિ ને દર્શન મોહ સહિતનો રાગ છે. એટલે મિથ્યા દ્રષ્ટિ એ રાગથી લાભ માનશે કે હું અત્યારે ભગવાનનો અભિષેક કરું છું ને, એ મને ધર્મ અથવા ધર્મનું કારણ માનશે. અને સમ્યક દ્રષ્ટિ છે એનો નિષેધ કરશે કે એનો અભાવ કરીને મારે વિતરાગતા પ્રાપ્ત કરવી છે. સમ્યક દ્રષ્ટિ સૌધર્મ ઇન્દ્ર ભગવાનનો જન્મ થાય ત્યારે પગે ઘૂઘરા બાંધીને નાચે છે, પણ એને શું જાણે છે? દુઃખભાવ જાણે છે, માટે એને એ જાણે છે. આવે છે કે નહીં? દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં અગ્રહિત મિથ્યા તો હોય જ છે. પછી જે દોડડાપણ કરીને બુદ્ધિ થી ભૂલ કરે છે એને ગ્રહિત મિથ્યાત સીધું ચાલુ થઈ જાય છે, અથવા એ વિશેષ તીવ્ર મિથ્યાતમાં આવીને એવી બુદ્ધિ ઉલટી બુદ્ધિ ચલાવે છે, એમ લેવું. હા, સ્વભાવ હોય તો શું થઈ ગયું? સ્વભાવ છે એટલે કઈ ગ્રહિત મિથ્યાત ન હોય તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિને કોઈને શુભ ના ફળે ન હોય. આજે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિઓને શુભ ના ફળ છે એ શું બતાવે છે? ગ્રહિત મિથ્યાત્માં શુભ તો થાય છે સારું, અને એના ફળ પણ ભોગવે છે સંસારી જીવો. તો પછી જૈનોને જ બધા શુભ ના ફળ હોય, તો જૈનોને શુભ ના ફળ જ ન હોય એવું નથી કઈ. અન્યમતીઓને પણ શુભ નું ફળ મળે છે, કોઈ કોઈ ભાવ નિષ્ફળ નથી, બધા ભાવ સફળ છે. બહુ સારો એમને અનુભવમાંથી વાત કાઢી છે, અને અનુભવ પ્રધાન વાત કાઢી છે. આ ધ્યાન ખેંચવા જેવો વિષય છે, પોતાને અંતર મેળવણીમાં અવલોકન કરવામાં કામમાં આવે એવી આ ચીજ છે. જે અંતર અવલોકન કરતા હોય એવા મુમુક્ષુ જીવને આ વાત જરા વધારે ઉપયોગી થાય એવી છે, સાવધાનીની વાત. શું હવે પછી અંતરાય કર્મોદય જન્ય અવસ્થા. હવે જે ઘાતી છે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરાય, અંતરાયની વાત કરે છે કે અંતરાય કર્મના ઉદયથી જીવ ઈચ્છે છે તે થતું નથી. શું એની ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે સમજવું કે અંતરાય કર્મનો ઉદય વર્તે છે. પછી ગમે તે પ્રકારની ઈચ્છા હોય, આ તો દાખલા આવે છે હવે કે દાન આપવા ઈચ્છે પણ આપી શકે નહીં, પૈસા હોય ને દાન ન આપી શકે, એને અંતરાય કર્મ નો ઉદય વર્તે છે. ભાવમાં ને દ્રવ્યમાં બેયમાં લઈ લેવું. શું વસ્તુની પ્રાપ્તિ છે પણ થાય નહીં, શું વસ્તુની પ્રાપ્તિ છે પણ થાય નહીં. ખાવાની ઈચ્છા થાય, ડાક્ટર કે ખાશો તો મરી જશો, ખાવાનું નથી. આ જરોદર થાય છે ને, પાણી પીશો તો મરી જશો, પાણી ન પીવાય ને, પાણી પાણી કરતો તમે રાડ પાડે પાણી પીવડાવાય નહીં, એ અંતરાય કર્મ છે. ભોગ ભોગવવા ઈચ્છે પણ ભોગવી શકે નહીં, ભોગ લેવા ઈચ્છે પણ લેવાય નહીં, અને પોતાની જ્ઞાનાદિ શક્તિને પ્રગટ કરવા ઈચ્છે તો પણ પ્રગટ થઈ શકે નહીં. જો એ જ્ઞાનનો અંતરાય છે, સમજવું છે, જાણવું છે, પણ એનું જ્ઞાન આગળ કામ કરતું નથી, અંતરાય કર્મ છે. એ બીજાને જ્ઞાનમાં અવરોધ કરવાથી એવો બંધ પડે. ઠીક છે, દાખલા તરીકે કે કોઈ ગ્રંથ હોય, કોઈ સત્સૃત હોય, શું વ્યાખ્યાન હોય, એમાં પોતે જાય નહીં, બીજાને એ ગ્રંથ મળે નહીં, એ ગ્રંથ કોઈને વ્યાખ્યાનમાં જવા દેવા નહીં, ફલાણી જગ્યાએ તમે જાશો નહીં, કાનજી સ્વામીને સાંભળવા જાશો નહીં, આ બધું આવે ને, પોતે જાય નહીં ને બીજાને જવા દે નહીં, તો અંતરાય કર્મ બંધાય ને, એ જ્ઞાનનો અંતરાય બંધાય એને જ્ઞાનનો, તો ભવિષ્યમાં એને પણ એવું બને, એવા સંયોગોમાં મુકાય કે એને સત્સૃત સાંભળવાનો યોગ હોય પણ અંતરાય એવો હોય કે એને બીજા જવા ન દે, એને બીજા ન જવા દે એને, એવા પ્રકાર બને છે કે નહીં સંસારમાં? એ જે બને છે એ પોતાના પૂર્વ કર્મનું ફળ છે, અત્યારનું ફળ નથી, પણ એ પોતાના પૂર્વ કર્મનું ફળ છે. વિજ્ઞાનનો અંતરાય છે, એ પ્રમાણે અંતરાયના ઉદયથી પોતે જે ઈચ્છે તે થતું નથી, તથા એના ક્ષયોપશમથી કિંચિત માત્ર ઈચ્છેલું પણ પ્રાપ્ત થાય છે, અને ક્ષોપસમ હોય તો થોડુંક પ્રાપ્ત થાય, થોડુંક પ્રાપ્ત ન થાય, એ ક્ષોપસમ બતાવે છે, અને ઉદય હોય તો બીજું બિલકુલ ન પ્રાપ્ત થાય. ઈચ્છા તો ઘણી જ છે, શું થોડું થાય એમાં ઈચ્છા તો ઘણી જ છે,
પરંતુ તે ઈચ્છેલનું પણ કિંચિત માત્ર મળે છે ક્ષોભશમને કારણે. ઘણું દાન દેવા ઈચ્છે છે પણ થોડું જ દઈ શકે, ઘણો લાભ ઈચ્છે પણ થોડો જ લાભ લેવાય એ પ્રમાણે. અને જ્ઞાનાદી શક્તિ પ્રગટ થાય છે ત્યાં પણ અનેક બાહ્ય કારણની જરૂર પડે છે, એમાં અમુક કારણો મળે અમુક કારણો ન મળે એ પ્રમાણે. ઘાતી કર્મોના ઉદયથી આત્માની આવી ભિન્ન પ્રકારની અવસ્થા થાય છે. એ અંતરાય કર્મની વાત લીધી. હવે વેદનીય કર્મો કર્મોદય જન્ય અવસ્થા આઘાતીની વાત લેવી છે. હવે ચાર ઘાતી પૂરા થયા, ચાર ઘાતીમાં વધારે આખું પ્રકરણ લીધું, આઘાતીમાં તો પ્રકરણ પૂરું થવા આવ્યું છે. હવે બહુ નથી, બે બે પેજ છે, ત્રણ પેજ બાકીનું બધું હે. ચાર વાક્ય રહી જાય તો આમાં વેદની ના આવ્યું, બે મુખ્યપણે લીધા છે, પેટા ભેદ પાડવાને ગોત્ર છે નીચે. વેદની આયુ નામ અને ગોત્ર, ગોત્ર નો તો હાવ એક પેરેગ્રાફ જ લખ્યો છે. અઘાતી કર્મોમાં વેદનીય કર્મના ઉદયથી શરીરમાં બાહ્ય સુખ દુઃખના કારણો નિપજે છે. વેદની સાતા વેદની સાતા વેદનીના જે કારણો ઉત્પન્ન થાય એમાં વેદની કર્મનો ઉદય નિમિત્ત છે. શરીરમાં અરોગીપણું થાય કે રોગીપણું થાય, શરીરમાં શક્તિવાનપણું થાય કે દુર્બળપણું અશક્તિ થાય ઇત્યાદિ, તથા શુદ્ધા તૃષા રોગ ખેદ પીડા ઇત્યાદિ સુખ દુઃખના કારણો મળી આવે છે એ વેદનીના ઉદયનો છે. શરીરથી બહાર પણ મનગમતા ઋતુ પવનાદિક અથવા ઈષ્ટ સ્ત્રી પુત્ર મિત્ર ધનાદિક તથા અણગમતા ઋતુ પવનાદિક અથવા અનિષ્ટ સ્ત્રી અનિષ્ટ પુત્ર અનિષ્ટ શત્રુ અનિષ્ટ દેવું દારિદ્ર્ય વધ બંધનાદિ સુખ દુઃખના કારણો મળી આવે છે. જો કેટલા વર્ણન કર્યા છે, આ બધા એ વેદની ને બતાવે છે. આ બધા સંયોગો વેદના ઉદયને બતાવે છે. એ બાહ્ય કારણો કયા, તેમાં કોઈ કારણ તો એવા છે કે જેના નિમિત્તથી શરીરની અવસ્થા જ સુખ દુઃખનું કારણ હોય છે અને એ જ સુખ દુઃખનું કારણ થાય છે. મુખ્યપણે તો શરીરના સુખ દુઃખ સાથે વેદનીનો સંબંધ છે. પણ વળી કોઈ કારણ એવા પણ છે કે પોતે જ સુખ દુઃખનું કારણ થાય છે, જે બારમાં થાય છે. આ જે ધન છે, નિર્ધનતા છે, શું વધ બંધન આદિ છે. વધ બંધનમાં તો શરીર છે પણ આ મિત્ર છે, સ્ત્રી પુત્ર આદિ શત્રુ છે, એ બધા વેદનીના ઉદયમાં પણ હોય છે. એ બધા અઘાતી જાય છે. સંયોગો, બધા સંયોગોનો ઉદય શરીરથી માંડીને જેટલા સંયોગોનો ઉદય છે, અનુકૂળ કહો કે પ્રતિકૂળ કહો, એ બધા અઘાતીના ઉદય ગણવામાં આવ્યા છે. કોઈ ઘાતીનો ઉદય નથી. એટલે સંયોગોને લઈને સુખ દુઃખ નથી. શું કેમ કે તો અઘાતી છે, અઘાતી કઈ સુખ દુઃખ ન કરે. શું પણ સાથે મોહ રાગ દ્વેષ ભળે છે એટલે જીવને સુખ દુઃખ થાય છે. એમ કે તીર્થંકર ભગવાન છે તો એમને અનંતી સાતા વેદની છે. કેટલી વેદની નો અઘાતી નો ઉદય રહ્યો છે ને, અઘાતી નો ઉદયમાં અનંતી સાતા વેદની છે એમને, પુણ્ય પ્રકૃતિ છે એટલે. અને બારમાં સંયોગોમાં સમવસરણ વગેરે હોય છે. લાખો જીવો એમની પૂજા ને સ્તુતિ કરે, ગુણગાન કરે, એવો યશ કીર્તિ નો ઉદય છે. એ બધા અઘાતીની પ્રકૃતિમાં જાય છે. શું પણ ભગવાનને જરા એનાથી રાગ કે સુખ થતું નથી, એનાથી સુખ નથી થતું. તીર્થંકર દેવને અનંત સુખ વર્તે છે, આત્માનું અનંત સુખ વર્તે છે. બારમાં આટલી બધી અનુકૂળતા છે, વિદ્યના ઉદયથી એમને સુખ વર્તે છે એવું બિલકુલ નથી. એ તો મોહી જીવને જ એમ થાય છે, બહારના સંયોગોથી સુખ અને બહારના સંયોગોથી દુઃખી. જો બહારના સંયોગોથી સુખી દુઃખી થાય છે એ મોહને કારણે થાય છે, વેદની એમાં નિમિત્ત પડે છે એટલું છે. વિતરાગ દશામાં એ વેદનીને લઈને સુખે નહીં ને વેદનીને લઈને દુઃખે નહીં, કાંઈ નહીં. એટલે તો આ લેવામાં આવે છે ને કે ભાઈ અરિયંત દેવને આહાર હોય તો દુઃખી હોય જ આહાર લે, સુખી હોય આહાર લે નહીં, આત્માના સુખ થી જે ભરપૂર હોય ભૂખ લાગે ને, ભૂખ નું દુઃખ લાગે તો આહાર લે ને, એવી રીતે તૃષા લાગે તો તૃષા નું દુઃખ થાય તો આહાર લે ને, પણ દુઃખ તો છે નહીં ભગવાન ને, બહાર ના કારણે તો દુઃખ છે નહીં, ચાર એને ઘાત્યા તો ગયા છે, અગાત્ય ના કારણે તો થાય નહીં દુઃખ, એકલો અગાત્ય દુઃખ કરે નહીં, એ પ્રશ્ન પૂછો તો. પહેલી વખત કૈલાસ સાગરજી ને પહેલી વખત મળવાનું થયું ને ત્યારે એ ચર્ચા કાઢી હતી, અર્જુન ભગવાન આહાર લે તો કે આ લીએ, કયા પ્રકૃતિના ઉદય થી લીએ, એવો કઈ પ્રકૃતિનો ઉદય છે કે આહાર લીએ, ચર્ચા કરી હતી. પછી એ તો કે એ જાણવામાં નથી આવ્યું કે એમ નહી, શાસ્ત્ર માં તો શાસ્ત્ર પદ્ધતિ થી સિદ્ધ થવું જોઈએ, એ ચાલી હતી ચર્ચા. શું કહે છે કે કોઈ કારણ એવા છે કે સંસાર અવસ્થામાં પોતે જ સુખ દુઃખ નું કારણ થાય છે, એ અગાતીનો ઉદયથી મોહને લઈને, એ પ્રમાણે કારણોનું મળવું, બાર સંયોગો બાહ્ય સંયોગોના કારણોનું મળવું તે વેદનીય કર્મના ઉદયથી થાય છે. ત્યાં સાતા વેદનીના ઉદયથી સુખના કારણો એટલે અનુકૂળતાઓ મળે છે, અથવા જેને અનુકૂળતા કહેવાય છે એવો પ્રકાર હોય છે સંયોગનો, તથા અસાતા વેદનીના ઉદયથી દુઃખના કારણો મળી આવે છે, અથવા જેને પ્રતિકૂળતા કહેવાય છે એવા સંયોગો હોય છે. બે પ્રકાર છે, પ્રકાર અંતર ને લઈને, એકને સુખનું કહેવાય નામ દેવાય છે, એકને દુઃખનું નામ દેવાય છે. ખરેખર એનાથી સુખ દુઃખ થતા નથી, કેમ કે તે અઘાતીની પ્રકૃતિ છે, અઘાતીના ઉદયમાં હોય છે, ઘાતીના ઉદયમાં એમ થતું નથી. અહીં અહીં એમ સમજવા યોગ્ય છે કે એ કારણો જ કાંઈ સુખ દુઃખ ઉપજાવતા નથી. શું કહે છે, હવે ચોખવટ કરે છે, અઘાતે છે ને એટલે ચોખવટ કરે છે, કે અહીં એમ સમજવા યોગ્ય છે કે એ કારણો જ કાંઈ સુખ દુઃખ ઉપજાવતા નથી, પણ મોહ કર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ દુઃખ માને છે, સુખી દુઃખી માનવા પણ એને સુખ દુઃખ નું કારણ છે, એ સંયોગો સુખ દુઃખ નું કારણ બિલકુલ નથી. બીજો દાખલો લઈએ, 10,000 રૂપિયાની સંપત્તિ દુઃખ નું કારણ કે સુખ નું કારણ, આપો જવાબ. 1,00,000ની સંપત્તિ સુખ નું કારણ કે દુઃખ નું કારણ, કયો? હજુ એ બે ના સદભાવમાં સુખે થાય ને દુઃખે થાય. સાવ નિર્ધન હોય ને 10,000 કે 1,00,000 રૂપિયા કમાય તો રાજી રાજી નો રેડ થઈ જાય, માંડ માંડ 100 રૂપિયા કમાતો હોય એમાં 10,000 કે 1,00,000 મળે તો રાજી થઈ જાય, પણ 1,00,000 વાળા ને કે 1,00,000,000 વાળા ને 90% નો નાશ થયા પછી 10,000 કે 1,00,000 રૂપિયા રહી જાય તો એને શું થાય? એ 10,000 કે 1,00,000 રૂપિયા એને શું કારણ બને? એને દુઃખ નું કારણ થાય. હવે સુખ નું કારણ છે કે દુઃખ નું કારણ બતાવો જોઈએ. માનીને સુખી દુખી થાય છે, નોતા એને મળ્યા એમ માનીને સુખી થયો, અને એટલી જ રહી ગયા એ ગયા એમ માનીને દુખી થયો. છે છે તો એટલી જ કિંમત છે, 10,000 ની કિંમત કઈ 11,000 નથી, 9,000 નથી, 1,00,000 ની કિંમત 1,25,000 નથી, 1,25,000 નથી, પણ માન્યતા અનુસાર સુખ દુઃખ છે, બીજું કઈ નથી. એ માન્યતાને સમજાવવી છે, માન્યતા કેવી રીતે સુખ દુઃખ નું કારણ થાય છે. એટલે શું કીધું જેવું ફરીને હવે ચોખ્ખું થઈ જશે. અહીં એમ સમજવા યોગ્ય છે કે એ કારણો જ કાંઈ સુખ દુઃખ ઉપજાવતા નથી, એટલે એમ કહે છે કે કોઈ બાહ્ય સંયોગ તને સુખ ઉપજાવતો નથી, કોઈ બાહ્ય સંયોગ તને દુઃખ ઉપજાવતો નથી, પણ મોહ કર્મના ઉદયથી આત્મા પોતે જ સુખ દુઃખ માને છે, એ દર્શન મોહમાં પડીને આ જીવ એને સુખનું કારણ કે દુઃખનું કારણ કલ્પી અને બે વખતે દુઃખી થાય છે. સુખનું કારણ કલ્પે ત્યારે દુઃખી છે, દુઃખનું કારણ કલ્પે ત્યારે પણ પરમાર્થે તો બે વખત દુઃખી છે, પણ સંસારમાં સુખી દુઃખી કહેવાય, પરમાર્થે તો બે વખતે દુઃખી છે, કેમ કે મોહના ઉદયમાં પડેલો છે એટલે એને આકુળતા થાય થાય ને થાય. વેદની કર્મના ઉદયને અને મોહની કર્મના ઉદયને એવો જ સંબંધ છે કે જ્યારે સાતા વેદની જન્ય બાહ્ય કારણ મળે ત્યારે તો સુખ માનવા રૂપ મોહ કર્મનો ઉદય થાય છે, તથા જ્યારે સાતા વેદની જન્ય બાહ્ય કારણ મળે ત્યારે દુઃખ માનવા રૂપ મોહ કર્મનો ઉદય થાય છે. આવી એની કલ્પના બદલાઈ જાય છે, માનવાની કલ્પના. એને પહેલી વખતે 10,000 મળ્યા દરિદ્રીને ત્યારે રાજી થયો, બહુ ખુશી થયો. પછી 1,00,000 મળ્યા પછી 90,000 ખોયા ત્યારે એ જ માણસ પાછો દુઃખી થયો. શું? પહેલી વખત લાડવાનું બટકું ખાધું ત્યારે બહુ સારું લાગ્યું, પણ બીજો ત્રીજો ચોથો લાડુ આવ્યો પછી લાડવાનું બટકું એને સારું લાગતું નથી. ક્યાં ગઈ તારી કલ્પના? સુખની કલ્પના એની ખલાસ. એનો એ માણસ છે અને એનો એ લાડવો છે, એનો એ માણસ છે ને એના એ પૈસા છે. પણ સુખની કલ્પના ને દુઃખની કલ્પના મોહની કર્મના ઉદયથી જીવ કરે છે. વળી તેજ કારણ કોઈને સુખનું તથા કોઈને દુઃખનું કારણ. તેનું તેજ કારણ કોકને એકને સુખનું કારણ થાય ને એકને દુઃખનું કારણ થાય. હા, એક જણને એક શાક ભાવે ને બીજું શાક ઘરમાં ન ભાવે, શું કરવા આ શાક કર્યું? એ દુઃખી થાય, બોલો કે બહુ સારું કર્યું, આ જ શાક કરવાની જરૂર નથી. ઠીક, એકનું એક કારણ, એકને સુખનું કારણ ને એકને દુઃખનું કારણ, આમ છે. આ કલ્પના શું છે, મોહની કલ્પના શું છે એ ચોખ્ખું કરે છે. જરા વિશેષ લઈશ.